તારીખ 6/9/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 21 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 433.
ક્ષમા અને ઉત્તમ ક્ષમામાં ફરક છે. લૌકિક ક્ષમા એ સ્વભાવરૂપ છે અને ઉત્તમ ક્ષમા શુદ્ધ ભાવનો એક અંગ છે. ઉત્તમ ક્ષમા છે એ શુદ્ધ પરિણામરૂપ જે ધર્મ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ શુદ્ધ ભાવરૂપ છે, એનો એક અંગ છે. ઉત્તમ શબ્દ છે એ સમ્યકના સ્થાને છે અથવા યથાર્થતાના સ્થાને છે. ક્ષમા લૌકિક રીતે અને સાંપ્રદાયિક રીતે અન્ય ધર્મવાળા પણ ક્ષમાનું પાલન કરી શકે, પણ એમાં માત્ર શુદ્ધ ભાવ હોય છે. કોઈ પણ પોતાની વિરુદ્ધ પોતાનું બુરું કરે, પોતાને નુકસાન કરે, પોતાને હાનિ પહોંચાડે, એવું કાંઈ પણ કરે, તેમ છતાં પણ તેના પ્રત્યે ક્રોધાદિ કશાય નહીં કરતા, વિચારીને શાંત ભાવ રાખવો એને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. વિચારીને પણ એમાં ઓગ સંજ્ઞા છે કે ભલે કોઈ ગમે તેમ કરે, આપણે તો શાંતિ રાખવી જ જોઈએ, કેમ કે આપણે શાંતિ રાખવી એવો આપણો ધર્મ છે, અથવા આપણે ફલાણા ફલાણા છીએ માટે શાંતિ રાખીએ, આપણે સાધુ છીએ માટે શાંતિ રાખીએ, આપણે વૈષ્ણવ છીએ માટે શાંતિ રાખીએ, આપણે જૈન છીએ માટે શાંતિ રાખીએ, એવો જે પ્રકાર છે એ બધો ઓક સંજ્ઞાએથી લૌકિક ક્ષમા રાખવાનો પ્રકાર છે. ઉત્તમ ક્ષમામાં અલૌકિક પ્રકાર છે અને આત્માનો શુદ્ધ ભાવરૂપ નિર્વિકલ્પ ધર્મ છે. એમાં ક્ષમાનો વિકલ્પ નથી. ક્ષમાનો વિકલ્પ શુદ્ધ ભાવમાં આવે છે અને શુદ્ધ ભાવમાં વિકલ્પનો અભાવ હોય છે. એટલે કોઈ ગમે તેમ કહે, કોઈ ગમે તેમ કરે, તો પણ પોતે સમભાવમાં રહે અથવા તે પ્રસંગોને માત્ર જ્ઞેય તરીકે જ્ઞાનમાં જાણે, જ્ઞાતા ભાવમાં રહીને, વિતરાગ ભાવમાં રહીને, સમભાવમાં રહીને માત્ર તેને જાણે, તેને માત્ર જ્ઞેય બનાવે, તેને પ્રતિકૂળ છે એમ પ્રતિકૂળતાનું નિમિત્ત ન સમજે, ત્યારે જે વિતરાગ ભાવ રહે તેને ઉત્તમ ક્ષમા ધર્મ કહેવામાં આવે છે. એ ઉત્તમ ક્ષમા છે એ અલૌકિક પ્રકાર છે. શુભ ભાવ આવે ક્ષમાનો તે લૌકિક પ્રકાર છે. પર્યુષણ પર્વ પૂરા થયા પછી અરસપરસમાં ક્ષમા આપનારનો વ્યવહાર પણ જૈન સંપ્રદાય સિવાય બીજે ક્યાંય જોવામાં આવતો નથી. એમાં એક પારમાર્થિક હેતુ છે કે સમાજ અને કુટુંબની વચ્ચે રહેનારા મનુષ્યો એને કોઈને કોઈની સાથે અણબનાવ અથવા દ્વેષ વગેરેના પરિણામ થયા હોય છે. એ ઉપરાંત પણ કોઈના માટે ખરાબ અભિપ્રાય પણ બાંધેલા હોય છે અને એ રીતે પ્રેજ્યુડાઇસમાં પણ ચાલવામાં બનતું હોય છે. શાસ્ત્ર ભાષામાં એવા અભિપ્રાયને શલ્ય કહેવામાં આવે છે. એ શલ્ય છે, બીજા જીવો પ્રત્યેનું શલ્ય છે, એ જીવના સ્વસન્મુખના પુરુષાર્થને રોકનારું છે. તેથી એવો ઉપદેશ છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે અભિપ્રાય બાંધવો નહીં. અને એમ જ વસ્તુ સ્થિતિ છે, કેમ કે કોઈ પણ જીવની એક સરખી યોગ્યતા હંમેશા કાયમ રહેતી નથી. યોગ્યતા એ પરિણામ છે અને પરિણામ બદલતી ચીજ છે, બદલા કરે છે. જ્યારે કોઈ પરિણામ સ્થાયી નથી, કાયમી નથી, તો એનો અભિપ્રાય કાયમી બાંધવો, હંમેશા માટે એને કોઈ અમુક પ્રકારે જ લક્ષ્યમાં લેવા કોઈ વ્યક્તિને, એ તો વાસ્તવિકતાથી પણ વિરુદ્ધ છે, વાસ્તવિક સ્થિતિથી એ વિરુદ્ધ છે. એટલે એવો વિપર્યાસ છે એ પણ જ્ઞાનને વિપરીત કરતો હોવાથી, અને એ શલ્ય અથવા પ્રેજ્યુડાઇસ જીવના પરિણામને પોતાને નુકસાન કરનારો હોવાથી, એવો ઉપદેશ છે જ્ઞાનીઓનો કે કદી કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય કે શલ્ય રાખવા યોગ્ય નથી. કેમ કે એ જીવ બદલી જશે, એની યોગ્યતાને એના પરિણામ બદલી જશે, તારું શલ્ય એમને એમ ઉભું રહી જશે. અને એની યોગ્યતાનો લાભ એને છે, એની અયોગ્યતાનું નુકસાન એને છે.
તારે શા માટે અભિપ્રાય એના વિશે રાખવો જોઈએ? તારે શું સંબંધ છે? કોઈ જીવ સાથે તારે શું સંબંધ છે? એ ખરેખર કાંઈ સંબંધ નથી. જગતના બધા જ જીવો સ્વતંત્ર પદાર્થો છે, દ્રવ્યક્ષેત્ર કાળ ભાવથી સર્વથા ભિન્ન છે, સદાને માટે ભિન્ન છે. એના વિશે કોઈ પણ સંબંધ માનવો એ કેવળ કલ્પના છે, સિવાય કલ્પના બીજું કાંઈ એમાં નથી. અને એ સંબંધ બાંધ્યા પછી કે નિશ્ચય કરી, સંબંધનો નિશ્ચય રાખ્યા પછી અમુક પ્રકારની એની યોગ્યતા અયોગ્યતાનો અભિપ્રાય કાયમ રાખવો એ પણ શલ્ય છે. એ ક્ષમા માગવાથી અથવા અંતઃકરણની શુદ્ધિથી ક્ષમા માગવાથી એ શલ્ય નીકળી જાય છે. એ મોટો અપરાધ છે, શલ્ય છે એ મોટો અપરાધ છે. અને એ અપરાધ ક્ષમા યાચના કરવાથી ચાલ્યો જાય છે. જો શુદ્ધ અંતકરણથી માગવામાં આવે તો રૂઢિગતપણે હું ખમાવું છું, હું ખમાવું છું, હું ખમાવું છું, એમાં કાંઈ વાતમાં માલ નથી. જગતના સર્વજીવોને ખમાવતા, કેમ કે જાણે અજાણે કોઈ જીવ ક્યાં હોય, કે ગતિમાં હોય, કાંઈ ખબર નથી કોના પ્રત્યે શું અપરાધ થયો હોય, શું ભાવો બગડ્યા હોય. સર્વ જીવોને ખમાવતા જેની જેની સાથે પોતાને ખ્યાલ હોય, યાદદાસ્ત હોય, સંબંધ હોય, જાન પહેચાન હોય, એ બધાને ક્ષમા માગવામાં આવે છે. અને અંતકરણથી ક્ષમા માગી હોય તો જીવ હળવો ફૂલ જેવો થઈ જાય, નહીતર ભારે ભારે પરિણામ રહ્યા કરે, આવો થઈ જાય. અને એને પોતાના નિજહિતના પુરુષાર્થમાં આગળ વધવાનો માર્ગ મોકળો બને છે. એવો પારમાર્થિક હેતુભૂત ક્ષમાપનાનો વ્યવહાર જૈન દર્શનની પરંપરામાં છે એમ સમજવા યોગ્ય છે. એ ઉત્તમ ક્ષમાના વિષયમાં સંક્ષેપમાં વાત થઈ. ચાલતા પ્રકરણમાં, ચાલતા સ્વાધ્યાયમાં સ્વાનુભૂતિ દર્શન 21મો પ્રશ્નનું સમાધાન ચાલે છે. 22મો પ્રશ્ન, 21મો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે કૃપાળુ દેવના વચનામૃતમાં પાત્રતાનો વિષય આવ્યો છે, અનેક જગ્યાએ અનેક પ્રકારે એ વિષયમાં આપ પણ કંઈક વિસ્તારથી અમને સમજાવો. ત્યારે પૂજ્ય બેનશ્રીએ જે મુમુક્ષુ સ્વરૂપને ગ્રહણ કરવાને લાયક, સ્વરૂપને અનુભવ કરવાને યોગ્ય થયો છે એવા ઉત્તમ કોટિના મુમુક્ષુની ચર્ચા શરૂઆતમાં કરી છે, અને એને કેવા કેવા પરિણામ થાય છે એની પણ ચર્ચા કરી છે. સંક્ષેપમાં આપણે ગઈકાલના વિષયને વિચારી લઈએ. એને રસ એવો તીવ્ર ન હોય કે તન્મયતા થઈ જાય. સંસારના કાર્યો કરતા, ઉદયના કાર્યોમાં વર્તતા એવો તીવ્ર રસ ન લીએ, કેમ કે એને હવે આત્મરસ પ્રગટ્યો છે. આત્મ સ્વરૂપના ભાવભાષણ પછી આત્માનો મહિમા એને આવે છે, જગતના પદાર્થોનો મહિમા ચાલી ગયો છે, આત્મા તરફ એનો ઝુકાવ થયો છે, અને તેથી એને ઉદયના કાર્યો પ્રત્યેનો ઝુકાવ ઘટી જાય છે. એ ઝુકાવના મુખ્ય ઝુકાવમાં મુખ્ય ફેક્ટર, મુખ્ય મુદ્દો રસનો છે. ઉદયભાવમાં જે રસ પડે છે એનો મુખ્ય મુદ્દો છે. એટલે આત્માને ગ્રહણ કરવાની યોગ્યતા અથવા પાત્રતા જેને હોય તેને ઉદયભાવનો રસ, જગતના પદાર્થોની કિંમત અને મહિમા છૂટી જાય છે. વિતરાગી દેવગુરુ શાસ્ત્ર અને પોતાના આત્માથી વધારે એને કાંઈ લાગતું નથી. ઉપરાંત એની પ્રયોજનની દ્રષ્ટિ ઘણી સૂક્ષ્મ થઈ હોવાથી એ આત્મ સ્વરૂપને ગ્રહણ કરવા યોગ્ય સ્થિતિમાં આવ્યો છે, અથવા બોધ બીજ યોગ્ય ભૂમિકા એની તૈયાર થઈ ગઈ છે. પ્રયોજનની દ્રષ્ટિ સાધ્ય થઈ હોવાથી નિષ્પ્રયોજન વિષયમાં એને રસ આવતો નથી, એટલે રોકાતો નથી. અને પરમ પ્રયોજનભૂત એવું જે પોતાનું સ્વરૂપ, પ્રયોજન શું છે? પોતાનું સ્વરૂપ. આત્મકલ્યાણ પણ ત્યાર પછીની વાત છે, કેમ કે પરમ પ્રયોજનભૂત એવું જે પોતાનું સ્વરૂપ તે જ આશ્રય કરવા યોગ્ય છે, કોઈ પર્યાય આશ્રય કરવા યોગ્ય નથી. પછી એ સમ્યક દર્શનની હોય કે એ પર્યાય કેવળ જ્ઞાનની હોય, હિત અહિતના દ્રષ્ટિકોણથી હિત અહિતનું પ્રયોજન પર્યાય સંબંધિત છે, અથવા એ પર્યાય પરક પ્રયોજન છે એમ કહી શકાય. પણ ખરેખર પ્રયોજનભૂત તત્વ કોઈ હોય, પરમ પ્રયોજનભૂત કોઈ તત્વ હોય તો તે પોતાનું પરમાત્મા પદ છે, તે જ આશ્રય કરવા લાયક છે, તે જ દ્રષ્ટિ કરવા લાયક છે, તે જ જ્ઞાન કરવા લાયક છે, તેમાં જ લીન થવા લાયક છે. એ પરમ પ્રયોજનભૂત છે. એટલે એનો રસ એ બાજુનો થયો હોવાથી, સ્વરૂપ રસ ઉત્પન્ન થયો હોવાથી પર્યાય માત્ર પ્રત્યે ગૌણતા અને દુર્લક્ષ, જ્ઞાન થાય છે તો પણ ગૌણ કરે છે, દુર્લક્ષ કરે છે, અને સ્વરૂપની મુખ્યતામાં જે વર્તે છે. અને પોતાના સ્વરૂપનો અનુભવ કેમ થાય એની ભાવનામાં એ સદાય હોય છે, એને અહીંયા જિજ્ઞાસા કીધી છે. એવી તેની પાત્રતા હોય છે. આ ઉત્તર આપ્યો પાત્રતાનો. હવે વિશેષ થોડી વાત કરે છે, 20માં પાનાથી બીજો પેરેગ્રાફ. શ્રીમદ્જીમાં આવે છે ને વચનામૃતમાં કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયપણું એ તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. 40મો આંખ, પત્રાંક 40મો. કેટલામાં વર્ષે લખાણો હશે? 21, 22 વર્ષે આ વાત લખાણી હશે. ઉત્તમ પાત્રતા કેવી હોય? કે જેની વિશાળ બુદ્ધિ હોય છે. જો આ ક્ષમાના દિવસમાં પણ વિશાળતાનો સ્વીકાર છે, જગતના સર્વજીવો પ્રત્યેની ક્ષમાનો ભાવ છે, એ કેટલો વિશાળ છે. અને કોઈ જીવ ઈરાદાપૂર્વક વેર, વિરોધ, વૈમનસ્યના પરિણામ રાખતો હોય કે કરતો હોય તો પણ તેના પ્રત્યે વૈર, વિરોધ, વૈમનસ્યના પરિણામ નહીં રાખતા, તેને એક આત્માની દ્રષ્ટિથી જોવો, તેને એક પરમાત્માની દ્રષ્ટિથી જોવો. આત્માની દ્રષ્ટિ એટલે શું? પરમાત્માની દ્રષ્ટિથી જોવો એ કેટલી મોટી વિશાળતા ગણવી જોઈએ કે અનંતી વિશાળતા છે. એવી વિશાળતાનો અભિપ્રાય એને વિશાળ બુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિ શબ્દ અભિપ્રાયના સ્થાને છે, એને વિશાળ બુદ્ધિ કહેવામાં આવે છે. એ વિશાળ બુદ્ધિનું એક પાસું છે. વિશાળ બુદ્ધિના અનેક પાસા છે એટલે વિશાળ બુદ્ધિની વિશાળતા પણ ઘણી છે. બીજું એકાદું પાસું વિચારીએ. કે વિશાળ બુદ્ધિવાળ પાત્ર જીવ છે એને વિશાળતાની વિરુદ્ધ એવી સંકુચિતતા હોતી નથી. જો વિશાળ બુદ્ધિ એ સદગુણ હોય તો સંકુચિતતા તે અવગુણ છે. અને એ સંકુચિતતાનો અભાવ વિશાળ બુદ્ધિવાનને હોય છે. હવે સંકુચિતતા ક્યાં ક્યાં થાય, સંકુચિતતા ક્યાં ક્યાં થાય? કે જ્યાં જ્યાં પોતાપણું કરે ત્યાં સંકુચિતતા થાય. જનરલ સિદ્ધાંત આ છે, સામાન્ય સિદ્ધાંત. મારું મારે મારું એમ જ્યાં થાય ત્યાં સંકુચિતતા આવી જાય. પણ જ્યાં મમત્વનું હોય ત્યાં કાંઈ નહીં, જવા દો જવા દો. ખાસ કરીને સંપ્રદાય બુદ્ધિ એ સંકુચિતતાના અભિપ્રાયમાં એનો એક અભિપ્રાય છે. અને એ સંપ્રદાય બુદ્ધિ અનેક પ્રકારના અશુભ એવા પાપના પરિણામોને જન્મ આપે છે. અને એ સંકુચિતતા સતનો અનાદર કરે છે. શું કરે છે? સતનો અનાદર કરે છે. વિશાળતા તે સતનો સમાદર કરે છે, આદર કરે છે. સંકુચિતતા છે એ સતનો અનાદર કરે છે. એ વિષયમાં પણ બહુ જ ઉદારતાથી અને વિશાળતાથી વિચાર કર્તવ્ય. સાત દિવસ તો એમાં માર્ગાનુસારીની એક વાત આવી હતી. સંપ્રદાય બુદ્ધિવાળા માર્ગાનુસારીને સ્વીકારતા નથી, અથવા અન્ય સંપ્રદાયમાં કયા જૈન સિદ્ધાંત ઉપર એકાંત થવાથી તે સંપ્રદાય અન્ય સંપ્રદાય તરીકે ચાલ્યો ગયો, થઈ ગયો, એ વાત સંપ્રદાય બુદ્ધિવાળાને સમજાતી નથી. જેને જિનેન્દ્રદેવનો ઉપદેશ સિદ્ધાંત સમજાય છે એને એ વાત સમજાય છે, એટલે જ્ઞાનીઓને એ વાત સમજાય છે, એના ઉપરથી માર્ગાનુસારીને સમજે છે, એવી વાત છે. અથવા એની રૂચિને સમજે છે. તો અન્ય સંપ્રદાયમાં મૂળ એક વાત ભગવાનના દિવ્યધ્વનિમાંથી સ્વીકારીને પછી એની વિકૃતિમાંથી અન્ય સંપ્રદાય થયો છે. તો એ અન્ય સંપ્રદાયમાં જિનેન્દ્રદેવની દિવ્યધ્વનિની એક મૂળ વાત છે અને બાકીની વિકૃતિ છે, એવો પ્રકાર, એવો ભેદ નાની પુરુષ સમજે છે. એટલે એને અન્ય સંપ્રદાયમાં પણ ક્યાં સત્ય છે એનો ખ્યાલ છે અને ક્યાં અસત્ય છે એનો ખ્યાલ છે. સત્ય અસત્યનું મિશ્રણ છે એ અન્ય સંપ્રદાય છે. જેમ કે વેદાંતના સાંખ્ય મતમાં આત્મા છે એ જૈન દર્શનના સમ્યક દર્શનનો વિષયભૂત આત્મા છે, અપરિણામી તત્વ. અને એ રીતે આત્માનું સ્વરૂપ કહે છે તે એટલું સત્ય છે, એટલું સત્ય છે. એવી જ રીતે બીજા સંપ્રદાયો ઉભા થયા, જૈનના નામે પણ અનેક સંપ્રદાયો ચાલે છે. તો બધા સંપ્રદાય કંઈ જૈન નથી, અને હોય તો એક જ હોય. ભિન્નતા છે એ બતાવે છે કે કંઈક સત્ય અસત્યનું મિશ્રણ થઈ ગયું છે. તો એમાં સત્ય કેટલું રહ્યું ને અસત્ય કેટલું રહ્યું એ વાત સમજવાનો દૃષ્ટિકોણ હોવો જોઈએ. તો એનો સ્વીકાર અસ્વીકાર વિશાળતાથી થાય, નહીતર એમાં સતનો અનાદર કેવી રીતે થાય. કે કોઈ મહાત્મા અન્ય સંપ્રદાયમાં જન્મ પામે તો એને સ્વીકાર જ ન કરે, એ તો બીજે જન્મ્યા છે, એ અજૈનમાં જન્મેલા છે, એ જૈન છે જ નહીં. પણ ઇતિહાસ એને ના પાડે છે અને ભગવાન પણ એને ના પાડે છે. ભગવાન મહાવીર સ્વામીએ વેદાંતમાં જન્મેલા એવા ઇન્દ્રભૂતિને ગણધરદેવની પદવી આપી છે, અને ભગવાન મહાવીર પછી એને આપણે નમસ્કાર આજે કરીએ છીએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી. જો અન્ય મતના જીવ તરીકે એને અભિપ્રાયમાં લેવામાં આવે તો વિશાળતાનો નાશ થઈ, સંકુચિતપણાની ઉત્પત્તિ થઈ અને પાપાનું બંધ થાય. શું થાય? પાપાનું બંધ થાય. એટલે સંકુચિતતા છે એ પાપને જનક છે. સત્ય જ્યાં હોય ત્યાં તેનો સ્વીકાર કરવો. ગુરુદેવ શ્રી નરસિંહ મહેતાનું પદ ક્યારેક ગાતા હતા, જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતાણે. એ નરસિંહ મહેતાના પદ લલકારતા હતા ગુરુદેવ. આનંદઘનજીના પદ ગાતા હતા કે પ્રભુ તું જાણગ રીતિ સૌ જગ દેખતા હો લાલ, શુદ્ધ સત્તા એ સૌને પહેખતા હો લાલ. ભગવાન સર્વજ્ઞ દેવની જાણવાની રીત છે એ બધા આત્માને શુદ્ધ સ્વરૂપે જાણવાની રીત છે, અને અમને એ રીત પસંદ આવી છે, બીજી રીત અમને પસંદ નથી. તો જો એમ ગણવામાં આવે કે આ તો વૈષ્ણવ સંપ્રદાયમાં હતા નરસિંહ મહેતા, આનંદગંજી તો શ્વેતાંબરમાંથી હતા, તો ત્યાં સત્યનો અનાદર થશે, સતનો અનાદર થઈ જશે. આવી બધી વાત છે. એટલે માર્ગાનુસારીના વચનો વાંચવા એમ કીધું. ગોપાળદેવને ખબર નથી કે અન્ય મતમાંના મહાત્માઓ છે, પણ એ મતની બુદ્ધિ અને સંકુચિતતા છોડાવવા માટે મુમુક્ષુઓને આજ્ઞા કરી છે. એક પત્રમાં તો એમ પણ લખે છે કે જૈન ગ્રંથ વાંચવાનું કહીએ ત્યારે અમે જૈન થવા કહેતા નથી, અને અન્ય મતના ગ્રંથો વાંચવાનું કહીએ ત્યારે અમે અન્ય મતી થવા તમને કહેતા નથી, પણ તમારો મત મતાંતરનો સંકુચિત અભિપ્રાય તોડાવવા માટે અમે તમને તમારી પરિસ્થિતિ જોઈને ટ્રીટમેન્ટ આપીએ છીએ. ટ્રીટમેન્ટ આપતા હતા એ. કે છે કે વિશાળ બુદ્ધિ છે, એવી જે વિશાળ બુદ્ધિ છે એ પાત્રતા નો એક ઘણા ગુણ માહેનો એક ગુણ છે. પાત્રતામાં ઘણા ગુણ છે, જેમ ધર્મમાં ઘણા ગુણ છે એમ પહેલેથી પાત્રતામાં પણ ઘણા ગુણ છે. એમાં એ બુદ્ધિની વિશાળતામાં જાય છે, અને એ બુદ્ધિની વિશાળતા જ્ઞાનની નિર્મળતાને લઈને ઉત્પન્ન થયેલી છે. કારણ કે મુખ્ય ગુણ તો શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર છે. શ્રદ્ધામાં દર્શન મોહનો અનુભાગ ઘટવો, જ્ઞાનમાં મતિની નિર્મળતા થવી, અને કષાયમાં કષાય રસમંદ થવો, અને એ પ્રકારે આત્મહિતમાં પુરુષાર્થની જે યોજના છે એમાં પુરુષાર્થ યોજાય ત્યારે સત્ય હોય ત્યાં એની નજર પડે, અસત્યનો સ્વીકાર કરે શરમે ભરમે પણ. આ દિવસોમાં શરમ ભરમ બહુ ચાલે છે, શું કરીએ ભાઈ. હવે મારા જમાઈએ ઉપવાસ કર્યા છે, જમાઈ રાત્રે ખોટું લગાડાય નહીં. અમારા વેવાઈએ દીકરીનો શાસ્ત્ર હાથ હેઠળ રહીએ ને, દીકરાનો શાસ્ત્ર હોય તો એ જુદી વાત છે, એમને ખોટું લગાડાય. સર્વે ભરમે પણ જોડાવવું પડે છે લોકોને, એ કુટુંબ પ્રતિબંધ છે. શું છે એ? કુટુંબ પ્રતિબંધ છે. આત્મકલ્યાણને ગૌણ કરીને જે કાંઈ અનુચિત વ્યવહાર કરવામાં આવે તે કુટુંબ પ્રતિબંધમાં જાય છે. ઠીક ને? થોડુંક પગેઠે રેલો આવે તો સારું, આ દિવસોમાં થવાનું ને કાંઈ ને કાંઈ. તપ નથી તેને તપ માનવું, નિર્જરા નથી તેને નિર્જરા માનવું, ધર્મ નથી તેને ધર્મ માનવો. અનુચિત થયો કે એવી છાપ પડી જવી જોઈએ કે ભાઈ આ તો ધર્મમાં ઊંડા ઉતરેલા વાત છે, આપણી રૂઢીને એમને માનેવા નથી, માટે એમને સમજવા પડે એવું છે. એમને આપણે આરોપ કરીએ તે ચાલે નહીં, એવી છાપ હોવી જોઈએ. એમાં એવું થયું કે એક ભાઈ હતા બ્રાહ્મણ હિન્દુ અને એક ભાઈ હતા મુસલમાન. મુસલમાનના ધર્મગુરુ બહુ સજ્જન માણસ હતા. કે ભાઈ અમે તો મુસલમાન લોકો બહુ વિશાળ કે, તમે એમ કહો કે અમારા ભાણે જમવા બેસો એટલે અમે નાનો પાડીએ, પણ તમે લોકો અમારા ઘરે જમવા આવો નહીં, તમે લોકો સંકુચિત છો. તો પછી મુસલમાનના ઘરે ભાણું માંડવું કે નહીં? ભાણું માંડવું એટલે જમવા બેસવું કે નહીં? પછી કોઈ પૂરો ત્યાગ કરે ને કોઈ અધૂરો ત્યાગ કરે. આપણા સ્વતંત્ર દિગંબરનો ઝઘડો ચાલે જ છે. દિગંબર બધા વસ્ત્રોનો ત્યાગ કરે છે, સ્વતંત્ર બે વસ્ત્ર ઓછામાં ઓછા ધારણ કરે છે. આપણે ઝઘડો મટાવો છે, ચાલો અમે એક કાઢીએ તમે એક પહેરી લ્યો. અમે કેટલા વિશાળ છીએ એ છોડવા તૈયાર છીએ. તમે સંકુચિત થઈ નહીં પહેરી લો છો? કેવા સંકુચિત ગણાય? એવી રીતે સંકુચિતતા વિશાળતાનો આંક મુકાય, અસત્યનો સ્વીકાર કરવો માટે વિશાળતા છે એમ બિલકુલ નથી, એવું જરાય નથી. તો તમારે કાંઈક ગોથા ખાવા પડશે, અને છેવટે મુસલમાનના ઘરે એક ભાણામાં બેસવાનો વારો આવશે. એટલે મુસલમાન થવું પડશે એનો અર્થ એમ છે. એમ વિવેકની પણ વિવેકનો પણ એક વિષય હોય છે, એની અંદર વિવેકનો પણ વિષય હોય છે. એ કૃપાલુદેવે 837માં પત્રમાં સંભાવની વ્યાખ્યા કરતા વાત કરી છે. કારણ કે સંભાવ છે એ વિશાળ ભાવ છે, આખા જગતના બધા પદાર્થોને સંભાવે જોવા. કોઈ પૂતગળ પર્યાય ઇષ્ટ નથી, કોઈ પૂતગળ પર્યાય અનિષ્ટ નથી, કોઈ આત્મા શત્રુ નથી ને કોઈ આત્મા વેરી નથી. બરાબર છે. પછી ખેંચી જાય કે કોઈ સત્સંગ નથી ને કોઈ કુસંગ નથી, તો બરાબર છે. હે, તો કુસંગ અને સત્સંગને સંભાવે જુઓ. પછી કે કોઈ સદગુરુ નથી ને કોઈ અસદગુરુ નથી, જ્ઞાની ને અજ્ઞાની ને એક નજરે જુઓ. હે, પછી કોઈ કુદેવ વિતરાગદેવ અને કોઈ રાગીદેવ, કુદેવ ને સુદેવ બંનેને સંભાવથી જુઓ. કે એવો સંભાવ ન હોય, એ તો વિવેક શૂન્યતા છે, વિવેકનો અભાવ છે. એમાં ના પાડી છે ત્યાં. એનું નામ સંભાવ નથી, એનું નામ મધ્યસ્થતા નથી, એનું નામ વિશાળતા નથી. એમ છે તો એમ કેમ, એક કોરથી તમે એમ કહો, હવે ક્રોસ આર્ગ્યુમેન્ટ આપણે લઈએ, એક કોરથી તમે એમ કહો કે જગતના બધા જીવો શુદ્ધાત્મા સર્વાત્મા પરમાત્મા છે, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો આ વચન અને હૃદય. વળી પાછો કહો આ કુસંગ છે, આ રાગીદેવ છે, આ કુદેવ છે, આ કુગુરુ છે, આ કુશાસ્ત્ર છે. ઠીક છે કે નહીં? વળી આ ક્યાંથી આવ્યું? આ બધું સામે આવે એવું છે. જો સાંગોપાંગ આ વિષયને સમજવામાં ન આવે તો ઘણી વાતો સામે આવે એવું છે. જુઓ, કોઈ વાત દ્રવ્ય દ્રષ્ટિએ હોય છે, કોઈ વાત પર્યાય દ્રષ્ટિએ હોય છે. દ્રવ્યાર્થિક નયના ન્યાયમાં પર્યાયાર્થિક નયના ન્યાયની વાત ન હોય વચ્ચે. એમ વાત છે. બસ વાત પૂરી થઈ ગઈ. બે ન્યાય નહીં ને ન્યાય સમજાય તો આ ગૂંચવાડો ઉભો થાય નહીં. એમ જૈન દર્શનનું તત્વજ્ઞાન છે એ પદ્ધતિસર વ્યવસ્થિત રીતે પ્રતિપાદન થયેલું છે. શું ખૂબ જ સુવ્યવસ્થિત રીતે પ્રતિપાદન થયેલો વિષય છે કે એવી સુવ્યવસ્થા, પ્રતિપાદનની સુવ્યવસ્થા જગતમાં અજોડ છે. આમ ક્યાંય નથી એની બરાબરીમાં. જો અન્ય સાહિત્ય વાંચવામાં આવે અને એની તુલના કરવામાં આવે તો એ વાત સમજી શકાય એવી છે કે આવી સુવ્યવસ્થિત પ્રતિપાદન શૈલી જૈન વાંગ્મયમાં છે, જૈન સાહિત્યમાં છે એવી ક્યાંય નથી. એવી વાત છે. એટલે બધા આત્માને સંભાવે જોવા તે દ્રવ્યદૃષ્ટિની વાત છે, કુદેવાદીનો વિવેક કરવો તે પર્યાય દ્રષ્ટિની વાત છે, અને જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે એ વાત સમજવી પડશે. નહીંતર બેમાંથી એકનો એકાંત કરવા જશે તો એક વાત હાથમાં રહેવાની નથી. બે વાતને સમજવી પડશે અને જે યોગ્ય હોય ત્યાં બંનેને એપ્લાય કરવાની છે. એવું છે એમાં. અને બંને નય આત્મહિતમાં જાય છે. આશય આત્મકલ્યાણનો હોવાથી સુદેવ કુદેવાદીનો જે
પ્રકાર ભેદ છે એ પણ યથાયોગ્ય છે આત્મકલ્યાણના દૃષ્ટિકોણથી. અને બધા આત્મામાં પરમાત્મા દ્રષ્ટિ રાખવી એ પણ આત્મકલ્યાણના દૃષ્ટિકોણથી યોગ્ય છે. એટલે પારમાર્થિક દ્રષ્ટિકોણ જે આત્મકલ્યાણનો આશય છે એ બંને જગ્યાએ અવિરોધપણાને પામે છે, ક્યાંય વિરોધ રહેતો નથી. એ જીવવચનનો આશય છે. એ જીવવચનના વચનના આશયમાં જે રમે છે એને ક્યાંય વિરોધાભાસ ઉત્પન્ન થતો નથી. એક શ્લોક લખ્યો છે અમૃતચંદ્રાચાર્ય, સમયસારમાં 4 નંબરનો શ્લોક લખ્યો છે. 7 નંબરનો છે, પછી 8 નંબરનો છે. ઉભય નડે વિરોધ ધ્વંસીની સ્યાત પદાંકે, જીન વચ શિરમંતે એ સ્વયં વાંત મોહા. જીન વચનમાં મોહનું વમન કરીને રમે છે એને કોઈ નહીં વિરોધ ઉત્પન્ન થતો નથી. વિરોધને તોડી નાખનારા છે, ધ્વંસ કરનારા છે. અને ભગવાનની વાણી પણ એ રીતે ઉભય નયના વિરોધને ધ્વંસ કરનારી છે. એવા જીનવચનમાં રમવું, મોહનો નાશ કરીને એવા જીનવચનમાં લીન થવું. શું કે છે, વિશાળ બુદ્ધિમાંથી આપણે ચાલી વાત, પાત્રતાના અનેક ગુણોમાં એક વિશાળ બુદ્ધિનો પણ સમાવેશ છે. અને તે ન હોય તો પાત્રતા હાનિ પામે છે. જે ઉચ્ચ કોટિના મુમુક્ષુ છે એની વિશાળ બુદ્ધિ હોય છે, એની સંકુચિત બુદ્ધિ હોતી નથી. મધ્યસ્થતા, મધ્યસ્થતા એટલે નિષ્પક્ષપાતતા, એને મધ્યસ્થતા કહે છે. રાગથી પણ પક્ષ ન થવો જોઈએ અને દ્વેષથી પણ પક્ષ ન થવો જોઈએ. અથવા રાગને લઈને જ્ઞાન એક બાજુ ન ખેંચાવવું જોઈએ ખોટી રીતે, અને દ્વેષને લઈને પણ જ્ઞાન ખેંચાવવું ન જોઈએ. કોઈના ઉપર અથવા જેના ઉપર મમત્વ હોય તેના કારણે પણ. સામાન્યપણે મધ્યસ્થતા કેમ રહેતી નથી, કે પોતાપણાની કલ્પના હોવાથી ત્યાં રાગ થાય છે અને એ રાગને લઈને એનો પક્ષ થાય છે. બે છોકરા લડતા લડતા આવે અને પાડોશીનો છોકરો ફરિયાદ કરે કે જો આ તમારા છોકરાએ પથ્થરો મારીને મારું માથું ફોડી નાખ્યું, લુહેલું જાય છે, તમે એને મોઢો ઠપકો આપો, આવું મો ન કરે. પક્ષ હોય તો શું, પણ તે કંઈ કર્યું તો એને, તેને કંઈ કીધું તો, તેને કંઈ માર્યું તો, કે તને સીધો એમને માર્યો, શું કે સીધો પક્ષ કરે કોનો, જેના ઉપર મમત્વ હોય એનો. મધ્યસ્થ હોય એમ કે તને વાગ્યું છે, ઘણું વાગ્યું છે, આવું તો તને ન વાગવું જોઈએ ને આવું તને મારવું પણ ન જોઈએ, પણ હું બેનું શું, જરા બે જણા વારાફરતી વાત કરો. પછી બેની વાત સાંભળીને જેનો દોષ હોય, બેનો દોષ થોડો ઘણો હોય તો બેને, એકનો દોષ હોય તો એકને, ને એમાં જેના ઉપર મમત્વ એનો દોષ હોય તો એને પણ બરાબર નિષેધ કરે. મધ્યસ્થતા છે તે દોષનો નિષેધ કરનાર જ્ઞાન છે. સીધી વાત શું થઈ દ્રષ્ટાંત ઉપરથી, કે મધ્યસ્થતા છે દોષનો નિષેધ કરનાર જ્ઞાન છે. ચાહે દોષ પોતાનો હોય કે ચાહે દોષ પોતાના ગણાતા એવા કોઈનો પણ હોય, પક્ષ તો ક્યાં થાય છે? ક્યાં અમારા વાળા, પછી કુટુંબવાળા હોય કે સંપ્રદાયવાળા હોય કે પક્ષાપક્ષીવાળા હોય, જેનામાં પોતાપણું કર્યું છે એના દોષનો પક્ષ કરે છે જીભ. એવી અનાદિની દોષ બુદ્ધિ દોષ દ્રષ્ટિ સંસારી જીવને રહેલી છે. સન્માર્ગમાં આવતા જે પાત્રતા પ્રગટે છે ત્યારે એમાં પણ ફેર પડે છે. એ જીવ સૌથી પહેલા અપક્ષપાતપણે પોતાના દોષને જોતા શીખે છે અને પોતાના દોષને જોવાની હંમેશા હંમેશા પ્રેક્ટિસ રાખે છે. વિચાર રાખે છે નહીં, પ્રેક્ટિસ રાખે છે. ત્યાંથી મધ્યસ્થતા ઉભી થાય છે. મધ્યસ્થતા પ્રાપ્ત કેવી રીતે થાય અથવા તો મધ્યસ્થતા કેળવાય કેવી રીતે, કે પોતાના દોષનો અપક્ષપાત
અવલોકન કરવાથી જોવાથી. એ વાત કૃપાળુદેવે 254 નંબરના પત્રમાં લીધી છે કે મુમુક્ષુતા પ્રગટ થયા પછી, દ્રઢ મુમુક્ષુતા એટલે પૂર્ણ શુદ્ધિનું લક્ષણ ધ્યેય થયા પછી, પછીનું સ્ટેજ પોતાના દોષને અપક્ષપાતને જોવાના અવલોકનનું ઊભું થાય છે. પૂર્ણ શુદ્ધિની ભાવનાને વશ એ જીવ સહજ નિજાવલોકનમાં આવે છે અને પોતાના પરિણમનમાં જે તે પ્રકારના દોષ થાય એનું એને જોવું થાય છે અને એ જોવાથી દોષના અનેક પડખા, દોષના અનેક પ્રકાર અને દોષના મૂળિયા પણ એને જોવામાં આવે છે. ત્યાં સુધી જ્ઞાન પછી બારીક થાય છે કે દોષનું મૂળ શું, કયા વિપરીત અભિપ્રાયને કારણે આ દોષ ઉત્પન્ન થયો એ પણ એને ત્યારે સમજાય છે. અને મુમુક્ષુતા વિપરીત અભિપ્રાયોને બદલવાની ભૂમિકા છે, વિપરીત અભિપ્રાયોને ત્યાગવાની ભૂમિકા છે. એ વિપરીત અભિપ્રાયો મુમુક્ષુતાના દરેક સ્ટેજમાં નાશ પામતા જાય છે અથવા બદલાતા જાય છે. શરૂઆતથી જ જ્યાં પરિભ્રમણનો અભાવ કરવા માટેની વેદના આવી ત્યાં સંસારની ઉપાસનાના અભિપ્રાય બદલાણો, અભિપ્રાયમાં મોક્ષ આવ્યો. આ સંસાર કોઈ ભોગે ન જોઈએ એટલે પહેલો અભિપ્રાય કયો તૂટ્યો? સૌથી મોટા દોષવાળો, કે આ સંસાર ન જોઈએ, આખો સંસાર ન જોઈએ, કેવળ મોક્ષ. એ લીધો છે આમાં બેનશ્રી પણ એ વાત, માત્ર મોક્ષ અભિલાષ. એ જ પેરેગ્રાફ નીચેથી છેલ્લી લીટી જુઓ, માત્ર મોક્ષ અભિલાષ. એ મુમુક્ષુતા મોક્ષાભિલાષીપણાથી શરૂ થઈને મોક્ષાર્થીપણાથી શરૂ થઈ પાત્રતા અને એ અવલોકનના સ્ટેજમાં પ્રવેશ કરે છે ત્યારે એને પોતાના દોષ નિષ્પક્ષપણે જોવાનું બને છે. જે જીવ પોતાના દોષનો પણ પક્ષ ન કરે તે બીજાના દોષનો પક્ષ શું કરવા કરે? શું કરવા કરે? કયો કરે? મારા દોષનો મારે પક્ષપાત નથી કરવો. તો કોઈ એમ કે હવે એનું જરાક તમે વાળી લ્યો ને, આપણા વાળા છે, આપણા જણ છે, મારો દોષ પણ હોય તો હું એનો પક્ષ ન કરું, તો બીજાના દોષનો પક્ષ કરવાનું મારા માટે કોઈ રીતે સંભવિત નથી. એટલે જ્ઞાની કદા કદાપી પક્ષપાત કરતા નથી, કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં એવી મધ્યસ્થતા એણે નિજ દોષના અવલોકનથી કેળવી છે. પછી જ્ઞાની છે, જ્ઞાની પક્ષ કરે છે એ વાત ભૂલી જાવી, અથવા એ સ્વપ્ને પણ વિચારવા જેવી વાત નથી, કેમ કે અભક્તિના પરિણામ થઈ જશે. પણ કોઈ વાર પક્ષપાત કરતા દેખાતા હોય ત્યારે શું કરવું અમારે? આ ક્રોસ આર્ગ્યુમેન્ટ આ રીતે ઉભી થાય, ચોખ્ખું એવું લાગે કે આમાં પક્ષપાત કર્યો છે, ત્યારે શું કરવું? તો કે તો એ જીવમાં કંઈક પાત્રતા હોવી જોઈએ. પાત્રતા પ્રત્યે પ્રસન્નચિત્તતા એવું એક સહજ પરિણમન હોય છે, પણ એમાં દોષનો પક્ષ કરવાનો પ્રકાર નથી હોતો. જો એ દોષનો પાત્ર જીવનો પણ પક્ષ કરે તો એ પાત્ર જીવ અપાત્રતામાં આવતા બહાર ન લાગે, કેમ કે એના દોષને પોષણ મળી જાય, અને એવું અહિત જ્ઞાની પાત્ર જીવોનું કરતા નથી. ઉલટાનો નજીક હોય તો વધારે ઠપકો આપે, દૂર હોય તો થોડો ઓછો ઠપકો આપે, કેમ કે દૂર હોય એ વધારે દૂર થઈ જાય, નજીક વાળો પાકો થઈ ગયો છે એટલે એને ઠપકારવામાં વાંધો નહીં, એવું પણ બને. પણ પક્ષપાત કરવાનો તો સવાલ ઉભો થતો જ નથી. એવી મધ્યસ્થ બુદ્ધિ મુમુક્ષુની હોય છે, સ્વાનુભવ થયા પહેલા સ્વાનુભવની લાયકાત એટલે કે પાત્રતાવાળા જીવને હોય છે, અને જ્ઞાનીને તો હોય છે, કહેવાની જરૂર રહેતી નથી. મધ્યસ્થ જ્ઞાન છે એનું, એનામાં મુખ્ય ગુણ યથાર્થતાનો પ્રગટ થયો. શું? યથાર્થતા અહીંથી શરૂ થાય છે મધ્યસ્થતાને લઈને, કે એ યથાર્થતાને લઈને એ કોઈ પણ વાતને મધ્યસ્થ થઈને વિચારવા માગે છે. મધ્યસ્થનો બીજો અર્થ નાસ્તિથી કહીએ તો વિધાઉટ પ્રેજ્યુડાઇસ, કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના કોઈ પણ વાતને વિચારવી, એને મધ્યસ્થ વિચારણા કહેવામાં આવે છે. અને એ રીતે વિચારવાની શક્તિ, વિચારવાની યોગ્યતા મુમુક્ષુ જીવમાં હોય છે તો એ આત્મતત્વનો અનુભવ કરવા માટે યોગ્ય છે એમ અહીંયા કહેવા માગે છે. તત્વ પામવાનું પાત્ર એટલે શું? કે પરમ તત્વને અનુભવમાં પામવાની વાત છે, અનુભવ સિવાય પામવાની વાત તો ક્યાંય છે નહીં. એટલે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે એમાં આ વાત લીધી છે એમણે. જ્ઞાન દશા પ્રગટ થયા પહેલા આ બધી વાતો એમણે લખી છે, તો કે ઘણું લઈને આવેલા પૂર્વના આરાધકપણામાં એવું બધું ઘણું લઈને આવેલા, એટલે એમના માટે એ ભેદ પાડવા એ લાગુ પડતો નથી. જેવું જ્ઞાનીઓ કહે તેવું જ તે જ્ઞાન દશા પ્રગટ થયા પહેલા બધું કહી શકતા હતા. એ તો સમ્યક દર્શન 24મા વર્ષે થયું, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સાથે થાય છે, પણ એ પહેલા યથાર્થ જ્ઞાન તો પહેલેથી જ હતું, યથાર્થ સમજણ તો પહેલેથી જ હતી. ભલે એને સમ્યક એવું નામ ન આપીએ, પણ યથાર્થતા હોય છે ત્યાં વિપરીતતા હોતી નથી. અને મુમુક્ષુની ભૂમિકામાં સમ્યક જ્ઞાન પ્રગટ થયા પહેલાની ભૂમિકામાં યથાર્થ જ્ઞાન, યથાર્થ સમજણ તે ભૂમિકાનું સમ્યક જ્ઞાન છે, તે ભૂમિકાનું સમ્યક જ્ઞાન છે. એક ન્યાયે શું? જેમ પેલું સમકિત ને બીજું સમકિત સમ્યક દર્શન થયા પહેલા કીધું કે નહીં, એમ સમ્યક જ્ઞાન થયા પહેલા એને સમ્યક જ્ઞાન કહેવું હોય તો એક ન્યાય કહી શકાય ખરું. માટે ત્યાં સમ્યક મિથ્યાનો ભેદ પાડવાની જરૂર રહેતી નથી, અને એ દોરડા પણ કોઈએ ક્યાંય કરવા જેવું નથી. કહેજે તો સમ્યક જ્ઞાન થયું નહોતું. એ બધી વાતો સમ્યક જ્ઞાની કરે એવી જ કરે યથાર્થ જ્ઞાન, બીજી વાત ના આવે, એમાં વિપર્યાસ ન આવે. અને યથાર્થ જ્ઞાન સમ્યક જ્ઞાનનું કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવે તો તે યોગ્ય છે. જો તમે સમ્યક જ્ઞાનને સ્વીકારતા હો તો તેના યથાસ્થાને કારણને સ્વીકારવું આવશ્યક છે, અન્યથા તમે કાર્યને સ્વીકારો છો અને કારણને સ્વીકારતા નથી તો તમે કાર્યને પણ સાચી રીતે સ્વીકારતા નથી, તમારો કાર્યનો સ્વીકાર પણ અયોગ્ય છે. માટે કારણ કાર્યને પોતપોતાના સ્થાનમાં જરૂર સ્વીકારવા જોઈએ, નહીતર શ્રદ્ધાજ્ઞાન ચારિત્ર સમ્યક શ્રદ્ધાજ્ઞાન ચારિત્રનો સ્વીકાર અસ્થાને છે, એ સ્વીકાર સાચો નથી એમ છે. અમે તો સમ્યક જ્ઞાનીને માનીએ, અમે અજ્ઞાનીને ન માનીએ, ઉભો રહે ઉભો રહે. હું જ્ઞાનીને માનતો જ્ઞાની થવાના કારણને માને છે કે નથી માનતો એ કે, તો ન માનતો હોય તો તું જ્ઞાનીને પણ માનતો નથી એમ છે. અને એ બધું ક્યારે સમજાય? મધ્યસ્થતા આવે ત્યારે સમજાય, નહીતર અંડર પ્રેજ્યુડાઇસ જ્ઞાન બુદ્ધિ ગોથા ખાય છે. શું થાય છે? ગોથા ખાય છે. મધ્યસ્થ સમજણ અને મધ્યસ્થ જ્ઞાનવાળાનું જજમેન્ટ રાઇટ જજમેન્ટ હોય છે, બાકીનું જજમેન્ટ સાચું આવે નહીં. પછી સુપ્રીમ કોર્ટનો જજ હોય તો ગોથા ખાય જજમેન્ટ લેવામાં. કેસ ચાલે ને, એ ચાલતા કેસ દરમિયાન જો એને ક્યાંય પ્રેજ્યુડાઇઝ થઈ ગયો તો ખલાસ. એટલે બહુ હોશિયાર વકીલ હોય ને એ એવી દલીલ ન કરે કે જજને પ્રેજ્યુડાઇઝ થઈ જાય. અમારે એક કેસમાં એવું થયું હતું, અમારો જે વકીલ હતો એ કેમ કે સાહેબ હું આપની સાથે કોન્ફ્લિક્ટમાં આવવા માગતો નથી, આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ કોન્ફ્લિક્ટ વિથ યુ. એમ હું નહીં આવું કેમ કે તમને સીધો પ્રેજ્યુડાઇઝ ઉભો થશે. હા, હું કોન્ફ્લિક્ટવાળી વાત નહીં કરું પણ થોડીક એમ કરીને વાત મૂકી દઈએ પાછળ. એટલે ઓલાને પ્રેજ્યુડાઇઝ ન બંધાય એવી રીતે વાત મૂકે ચોખવટ કરીને. પોતાના ધંધાની ચતુરાઈ તો હોય છે ને. મધ્યસ્થતાને લાગે વળગે છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો પક્ષપાત કે પ્રેજ્યુડાઇઝ નહીં હોવો જોઈએ, નહીં રાખવો જોઈએ એવો નિશ્ચય કરવો જરૂરી છે. એવો નિશ્ચય હોવો જોઈએ, એવો નિર્ણય હોવો જોઈએ. ત્રીજી વાત લીધી છે સરળતાની. સરળતા બહુ મોટો ગુણ છે. આ ત્રણેયમાં સરળતા બહુ મોટો ગુણ છે. ચારેયમાં ચોથું જીતેન્દ્રિય પણ લીધું છે અને એ સરળતાને કારણે ઉત્પન્ન થાય છે. વિશાળ બુદ્ધિ, એમાં પણ સરળતા હોય તો કામ આવે. મધ્યસ્થામાં પણ સરળતા હોય તો મધ્યસ્થા રહીએ. અને જીતેન્દ્રિયપણું એટલે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનું આકર્ષણ તોડવા માટે પણ સરળતા જોઈએ. હિત કરવા માટેની સરળતા છે, પારમાર્થિક સરળતા છે. અને એ સરળતા ઉપર જરા વિસ્તારથી વિશેષપણે વિચારવા જેવું છે આવતીકાલના સ્વાધ્યાયને એ વિશે. એટલે એને એના પ્રત્યે માન હોવું જોઈએ. એ પ્રેજ્યુડાઇઝ નથી, એના પ્રત્યે માન હોવું. હા, તો પ્રેજ્યુડાઇઝ ક્યારે થાય કે મુમુક્ષુની ભૂમિકામાં ગુણ દોષનું મિશ્રણ છે. કેટલાક મુમુક્ષુમાં પણ કેટલાક દોષ હોય છે અને કેટલાક ગુણ હોય છે. હવે પક્ષપાત ગુણ ન કરવો, ગુણવાન થવા માટે ઉપરવાળા હોય એને કયા કારણે એ ઉપર છે એટલું જોઈ લેવું. પછી આટલા ઉપર છે ને એને આમ કેમ થાય છે એ ભૂલ કરવા જેવી નથી, કેમ કે એ નીચેના મુમુક્ષુની સમજણનો વિષય નથી, ત્યાં સુધી એની બુદ્ધિની પહોંચ હોતી નથી. પણ દોષ દ્રષ્ટિ અનાદિની હોય એટલે સ્થૂળ દોષ તો તરત દેખાય. ઉપરવાળા છે ને આમ કેમ થાય છે, ત્યાં ઉપરવાળો ગયો એ નીચેવાળો થઈ ગયો, એના માટે ઉપરવાળો ન રહ્યો. એ પૃથ્વી વિપર્યાસ સિદ્ધો, એટલે એને જે ગુણથી એ આગળ વિધા હોય એ ગુણને જ મુખ્ય કરવો અને બાકીની વાત બધી ગૌણ કરી નાખે, આંખ વેચી નાખવી. નહીતર આ બધું એવો પ્રકાર છે કે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. હા, ત્યાં એની સરળતા છે, ત્યાં એની વિશાળતા છે. ત્યાં સરળતાની મુખ્યતા છે અને વિશાળતાની મુખ્યતા છે.